પ્રેરણા નંબર 251, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજ અને અમર્યાદિત જીવન પાવિત્ર્ય પ્રાપ્ત થાય ત્યારે વિભુનું આંશિક દર્શન કરી શકાય છે. આ પ્રતિતિમાં સમગ્ર ચેતના વિરાટની અંદર ઓગળે ત્યારે ખુદ વિરાટ બને છે. સ્વાનુભૂતિ સ્વાભાવિક બને છે, જેમાં સંપૂર્ણ અહમ શૂન્યતા હોય છે. પરમ સત્ય અને વિભુ અભિન્ન છે, જેમાં અખંડ શાંતિ, અખંડ આનંદ, અગાધ શક્તિ અને અનંત જ્ઞાન સંમિલિત છે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ વિભુનું દર્શન કઈ રીતે કરી શકાય, અથવા તો કેવા સંજોગો, કેવો સમય જેની અંદર વિભુનું દર્શન થાય? તો પૂજ્યભાઈ બતાવે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજ, નામનં નાની, એકદમ નાની, એકદમ સૂક્ષ્મ, એકદમ ઊંડાણ ભરી સમજ અને અમર્યાદિત, લિમિટલેસ, જેને કોઈ મર્યાદા નથી, એવું જીવનનું પાવિત્ર્ય, પવિત્રતા જ્યારે પ્રાપ્ત થાય, અમર્યાદિત જીવન પવિત્રતા પ્રાપ્ત થાય ત્યારે વિભુનું, પ્રભુનું, ભગવાનનું આંશિક દર્શન કરી શકાય છે. જ્યારે આ પ્રતીતિ થાય ને, ત્યારે સમગ્ર ચેતના, આખી ચેતના, આંતર ચેતના જાણે વિરાટની અંદર ઓગળી જાય છે, પીગળી જાય છે, સોલિડ માંથી લિક્વિડ બનીને જાણે વહેવા માંડે છે, ત્યારે એ ખુદ વિરાટ બને છે. અમર્યાદિત વસ્તુ અહીંયા દ્રશ્ય થાય છે, શ્રાવ્ય થાય છે, પ્રાપ્ય થાય છે. વિરાટ ખુદ સર્વોચ્ચ સત્તા, વિભુ એ જ પરમ, એ જ પરમાત્મા. જ્યારે તમારામાં પવિત્રતા અને અમર્યાદ ઊંડીમાં ઊંડી સમજ આવે ત્યારે તમારી આખી એ ચેતના વિરાટની અંદર ઓગળે છે. પરાત્પર પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, એનો ને તમારો વિયોગ અહમગ્રસ્ત અવસ્થાને કારણે છે. જ્યારે સમગ્ર ચેતના ઓગળી જાય ત્યારે ઝીરો ઈગો બની જવાય છે. વિરાટનો સ્પર્શ પ્રાપ્ત થાય છે અને ચેતના એમાં ઓગળી પીગળી ને ખુદ વિરાટ બને છે. અંશી જેમાંથી અંશ છૂટો પડ્યો હતો એ અંશીને ફરીથી અનુભવે છે. આ સ્વાનુભૂતિ છે, પોતાની જ અનુભૂતિ છે અને સ્વાભાવિક બને છે. એ નેચરલ પ્રોસેસમાં સ્વાભાવિકતાથી એ જોઈ શકે છે, એમાં એકત્વ અનુભવી શકે છે, જેમાં સંપૂર્ણ અહમ શૂન્યતા હોય છે, ઝીરો ઈગો, અહમ શૂન્ય બની જાય છે. ષડ રિપુ આપણા દુશ્મન છે. જ્યારે ષડ રિપુઓમાંથી મુક્તિ મળે ત્યારે ચેતના સ્ફટિકસમ બને. કામ, મોહ, આ બધી વસ્તુઓ હજુ એ હળવી છે, ક્રોધ એના કરતા વધારે અઘરો છે. પેલા જાય ત્યાર પછી ક્રોધ જાય છે, પણ અહમ એનાથી પણ વધુ ચીટકું છે. જ્યારે અહમ શૂન્ય બને ને ત્યારે વિરાટનો સ્પર્શ, એની સાથેનો સંવાદ, એની સાથેનો સાક્ષાત્કાર સંભવિત બને છે, જેની અંદર સંપૂર્ણ અહમ શૂન્યતા, ઝીરો ઈગો હોય છે. પરમ સત્ય અને વિભુ અભિન્ન છે. સત, ચિત્ત અને આનંદ. સત્યને પૂજ્ય ભાઈએ ખૂબ મહત્વ આપ્યું છે. જ્યાં સત્ય છે ત્યાં પરમાત્મા પોતે છે, એ ચિત્ત પોતે છે, એ આનંદ સ્વરૂપ છે. ખુદ પરાત્પર પરમાત્મા, વિભુ, પ્રભુ, સત્ય અને ભગવાન અભિન્ન છે, બંને એક જ છે. એ બંને છૂટા નથી. જેમાં પદાર્પણ કર્યા પછી અખંડ શાંતિ મળે છે, અખંડ આનંદ મળે છે, જેની અંદર અગાધ શક્તિ અને અનંત જ્ઞાન સંમિલિત છે. અખંડ શાંતિ, શાંતિ આવીને જતી રહે એવી નહીં, શાશ્વત શાંતિ, પ્રશાંતિ, ખંડ ખંડમાં વિભાજિત નહીં, અખંડ, અખંડ આનંદ, ખંડ ખંડ થયેલો આનંદ નહીં, આનંદની છાયા નહીં, સંપૂર્ણ ઓરિજિનલ શાશ્વત આનંદ. એની સાથે જ અગાધ શક્તિ, શક્તિનો સ્ત્રોત, શક્તિ પોતે જ જે અપરા અજીતા, અગમ્યા અચિંત્યા છતાંય શક્તિ, અગાધ શક્તિ જે અત્યાર સુધી અઘરી હતી, એ અગાધ શક્તિ અનુભૂતિજન્ય બને છે. અનંત જ્ઞાન, જે કોઈનું સાંભળેલું નહીં, વાંચેલું નહીં, સ્વયં સ્ફુરિત જ્ઞાન, જે ખુદ જ્ઞાન છે, જે ઋતમ ભરા પ્રજ્ઞા છે. જ્યારે પરાત્પર સાથે, પરાશક્તિ પાસે, અગાધ શક્તિ સાથે એકતા અનુભવાય છે, ત્યારે વ્યક્તિ ખુદ અમુક સમય માટે અગાધ શક્તિ બની જાય છે. ઋતમ ભરા પ્રજ્ઞા, ઋષિકન્યા વાગબ્રુણેને આ અનુભૂતિ, અનંત જ્ઞાન, ત્યારે ખુદ બોલે છે, હું જગદંબા છું, બ્રહ્મા વિષ્ણુ મહેશ મારા સંતાન છે, સૂર્ય ચંદ્ર તારા મારી આજ્ઞાથી આગળ વધે છે, ભ્રમણ કરે છે. અનંત જ્ઞાન સંમિલિત થાય છે. પરમ સત્ય એ જ વિભુ પ્રશાંતિ એ જ પરમાત્મા અખંડ આનંદ એ જ પ્રભુનું ઓરિજિનલ સ્વરૂપ અગાધ શક્તિ ખુદ પરાશક્તિ સર્વોચ્ચ શક્તિ અને અનંત જ્ઞાન એ ખુદ પોતે જ આ બધું સંમિલિત થાય છે પ્રભુ કૃપાથી સત્ય પ્રગટ થાય છે અનુભૂતિ થાય છે પરમ બહુ નજીક લાગે છે છતાં એમાં મળી જવા માટે ભક્ત ઉત્સુક નથી આંશિક અલગતા રાખીને એનો સંવાદ એનો સાક્ષાત્કાર એનો સ્પર્શ મેળવવા ભક્ત તલપાપડ બને છે એના અગાધ જ્ઞાનના ઊંડાણમાં ડૂબવા માંગે છે અગાધ શક્તિને અનુભૂત કરવા માંગે છે અખંડ શાંતિ અખંડ આનંદ આ બધું માણવા માંગે છે પરાતપરની લીલાનું એક પાત્ર બનવા માંગે છે પ્રેરણા નંબર 252 ભગવદ્ વિગ્રહના દર્શનથી પવિત્રીકરણ થાય છે સદવચનોના સ્પંદનો પણ સત્વોદ્રેક કરે છે ધ્વનિ નષ્ટ થતો નથી જીવંત રહે છે વિચારો પણ અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે તેના સ્મરણથી ગુણચિંતનથી માનસ પટલ પર સઘન છબી ઉપસી આવે છે ગુણ ઘનીભૂત થાય છે ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે આ પ્રેરણામાં પૂજ્યભાઈ આપણી ચેતના કેટલી હદે આગળ વધી શકે એ ક્લિયર કહે છે ભગવદ્ વિગ્રહના દર્શનથી મંદિરની અંદર જતા ગર્ભગૃહમાં ભગવદ્ વિગ્રહ ભગવાનનું સ્વરૂપ ગર્ભગૃહમાં રહેલા મૂર્તિની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે એના દર્શન કરવાથી પવિત્રીકરણ થાય છે વ્યક્તિના ચિત્તમાં મનમાં હૃદયમાં ભગવાન વસી જાય છે એનું આખું વ્યક્તિત્વ બદલાય છે વ્યક્તિત્વનું પવિત્રીકરણ થાય છે સદવચનોના સ્પંદનો પણ સત્વોદ્રેક કરે છે સારા વચનો હોય સારી વાતો હોય સત્સંગની વાતો હોય પ્રભુની વાતો હોય ભગવાનની વાતો હોય એના સ્પંદનો એના વાઇબ્રેશન્સ પણ સાત્વિક ભાવોનો ઉદ્રેક કરે છે ઉર્ધ્વીકરણ કરાવે છે ધ્વનિ નષ્ટ થતો નથી જે ધ્વનિ છે જે અવાજ છે જે શબ્દો બોલાઈ ગયા છે અથવા તો એક વાજિંદ્ર છે એવો સંગીતનો એનો અવાજ એ નષ્ટ થતું નથી ભગવાન કૃષ્ણને મુરલીનો અવાજ ત્યાંના વાતાવરણની અંદર રહેલા પથ્થરોમાં પણ આજે સજીવ પડ્યો છે, ઝીલાયેલો પડ્યો છે. જો વિજ્ઞાન શોધખોળ કરે તેના પથ્થરોમાંથી પણ વૃંદાવનના યમુના પુલિનના જ્યાં બેસીને કે ત્રિભંગ અવસ્થામાં ઉભા રહીને ભગવાન કૃષ્ણએ મુરલી બજાવી હતી તેની આસપાસના પથ્થરોમાં પણ મુરલીનો અવાજ જીવંત છે. વૈજ્ઞાનિકો શોધી રાખે, શોધખોળ કરે અને એની શોધને જો સફળતા મળી જાય તો આ પથ્થરોમાંથી આજે પણ અવાજ સાંભળી શકાય. વિચારો પણ નાશવંત નથી, એ અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. માટે તો પૂજ્યભાઈ પોઝિટિવ થિંકિંગની જ્યારે હોય ત્યારે અવારનવાર પોઝિટિવ થિંકિંગ વિશે વાત કરે છે. એ થિંકિંગ પોઝિટિવ રાખો, એ વિચારો તમને પોઝિટિવ કાર્ય માટે પ્રેરણા આપે છે અને અવકાશમાં જે વિચારો છે અસ્તિત્વ ધરાવે છે. એ પોઝિટિવ વિચારો એકબીજાના દરેકે દરેકની સાથે ભેગા થતા આખા વાઇબ્રેશન્સને પોઝિટિવ કરી નાખે છે, એના સ્પંદનો પોઝિટિવ બને છે. આ વિચારો પણ અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. જો દરેકનું પોઝિટિવ થિંકિંગ હોય તો જગત કેટલું સુધરી જાય. ભગવાનના સ્મરણથી, ગુણચિંતનથી, એનું સ્મરણ કરો, એનું ગુણચિંતન કરો તો માનસ પટલ ઉપર, મનની અંદર એક છબી પર સઘન છબી ઉપસી આવે છે. નામ સ્મરણ અને ગુણચિંતનથી એક મન ઉપર સઘન, જેને લગભગ આપણે ઓળખી શકીએ એવી છબી ઉપસી આવે છે. આ માત્ર સ્મરણ અને ગુણચિંતનનું પરિણામ છે. અને ગુણો ઘનીભૂત થાય છે, ગુણો એક ઘન સ્વરૂપ છે એને ધારણ કરે છે અને એ ઘનીભૂત સ્વરૂપ તમે જે અવતારનું કે જે લીલાનું સ્મરણ કરી રહ્યા હો, એના ગુણચિંતન કરી રહ્યા હો, એની સઘન છબી તમારા મન ઉપર ઉપસાવીને ઘનીભૂત થાય છે, એ તાદૃશ થાય છે, એનું સાક્ષાત્કાર થાય છે, એના દર્શન થાય. ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે. આને અંગે તમારી ચેતના ઉર્ધ્વીકરણ કરીને ઉપર જાય છે, પવિત્ર બને છે, સ્ફટિક જેવી આરપાર સ્વચ્છ બને છે ને તેમાં ભગવદ વિગ્રહનું પ્રતિબિંબ પડે છે, જેને તમારા વિચારો, તમારું સ્મરણ અને તમે કરેલું ગુણચિંતન એક આખો દેહ ઘડી કાઢવામાં, ઘનીભૂત દેહ ઘડી કાઢવામાં સફળ થાય છે, જેને કારણે તમે શ્રી વિગ્રહનો સાક્ષાત્કાર કરી શકો છો, તમને ગમતા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકો છો, દર્શન કરી શકો છો. તમારી ચેતના જાણે ગંગા જળમાં ડૂબીને પવિત્ર હતી પવિત્ર બને છે. તમારું મન વિશુદ્ધ બને છે. તમારા ચિત્તમાં આ સ્વરૂપ કંડારાઈ જાય છે.
253
માનવ સદૈવ સર્વોચ્ચ બનવા ઈચ્છે છે, શ્રેષ્ઠત્વ ઝંખે છે, શિખર પર પહોંચવા પ્રયત્નશીલ છે. કલાકાર સુંદરતમ સર્જન માટે ઉત્કટતા સેવે, શાસક સર્વસત્તાધીશ થવા લાલયિત રહે, અજ્ઞાત રીતે સર્વ કોઈ પૂર્ણત્વ ઝંખે છે, કોઈને નિર્બળ નથી રહેવું, સશક્ત બનવું છે, હર કોઈ અજ્ઞાનથી અકળાય છે, બધું જાણી લેવા તત્પર છે, જ્ઞાની અને ઉદાસીનતા દૂર કરી અક્ષય સુખ માટે પુરુષાર્થ કરે છે, અજાણપણે પણ સૌ કોઈનું પૂર્ણત્વ તરફ જ પ્રયાણ છે. એ વિના સાચું સુખ મળવાનું નથી. યો વે ભૂમા તત્ સુખમ. પૂજ્ય ભાઈ આ પ્રેરણામાં સમજાવે છે, માનવને હંમેશા ઉચ્ચ સ્થાને બિરાજવું છે, સર્વોચ્ચ, બધા કરતા ઉપર એ સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ બનવા ઈચ્છે છે. એ શ્રેષ્ઠત્વ માનવની ઝંખના છે, એને શિખર પર પહોંચવું છે, એવરેસ્ટ પર પહોંચ્યું છે, ગૌરીશંકર પર પહોંચ્યું છે, અને એના માટે એ પ્રયત્નશીલ છે. દરેકને પૂર્ણતા જોઈએ છે, કોઈને અધૂરું ખપતું નથી. કલાકાર હોય તો એ સુંદરતમ સર્જન માટે ઉત્કટતાથી ઈચ્છે કે મારું સર્જન સર્વોત્તમ બને. જે શાસક છે એને નાના શાસનથી સંતોષ નથી થતો, એ સર્વ સત્તાધીશ થવા માટે લાલાયિત રહે છે, ઉત્કંઠિત રહે છે, ઈચ્છિત રહે છે. અજ્ઞાત રીતે કોઈને ખબર નથી, પરંતુ ઇનડાયરેક્ટલી પણ સર્વ કોઈ પૂર્ણત્વ ઝંખે છે, પૂર્ણની ઝંખના છે, પૂર્ણત્વ પ્રાપ્ત કરવું છે. કોઈને નિર્બળ નથી રહેવું, નાના નથી રહેવું, સશક્ત બનવું છે, બળવાન બનવું છે. હર કોઈ અજ્ઞાનથી અકળાય છે, અજ્ઞાન નથી ગમતું, બધું જાણી લેવા એ તત્પર છે, ઉત્સુક છે, મને બધું જાણવું છે. અજ્ઞાન રૂપી અંધકાર કોઈને ગમતો નથી, અકળામણ થાય છે. જ્ઞાન રૂપી પ્રકાશ બધાને જોઈએ છે, બધું જ જાણવું છે. ગ્લાની અને ઉદાસીનતાને દૂર કરવા છે. કોઈને ગ્લાની નથી જોઈતી, ઉદાસીનતા નથી જોઈતી, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે. પણ આવીને જતો રહેવો ને અક્ષય સુખ માટે, અક્ષય શાંતિ માટે, અક્ષય આનંદ માટે એ પુરુષાર્થ કરે છે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે કે આ અક્ષય ક્યાં મળે? આપણે તો મર્યાદિત છીએ, ઇન બોર્ડર છીએ, પાર્થિવ જગતમાં છીએ, મર્યાદિત શક્તિઓ છે, મર્યાદિત ચિંતન છે, મર્યાદિત બુદ્ધિ છે. એનાથી આપણે અમર્યાદને પામવું છે. આપણે જે મેળવીએ છીએ એ મર્યાદામાં છે. હ્યુમન બિંગ્સ તરીકે આપણી જે મર્યાદાઓ છે એ પ્રમાણે આપણે મેળવીએ છીએ. એ શાશ્વત નથી હોતું, ટાઈમ બિંગ હોય છે, ક્યારેક મળતું જ નથી. ક્યારેક મળે તો અડધી સફળતા મળે છે, અને ક્યારેક આવ્યું છે એ જતું પણ રહે છે. તો માણસ ઉદાસીન બને છે, અસમંજસમાં જીવે છે, ફરીથી પુરુષાર્થ કરે છે અક્ષય સુખ માટે. પણ આ ભગવત કૃપા વિના શક્ય નથી, કારણ કે અમર્યાદ સત્તા, સર્વોત્કૃષ્ટ સત્તા, સર્વોચ્ચ સત્તા તો માં જગદંબા જ છે, ભગવાન ખુદ છે. જે નાના નાના સુખ કે નાની નાની શાંતિ આપીને બતાવે છે, નાનો નાનો આનંદ આપીને બતાવે છે કે હા આ બધામાં પૂર્ણત્વ છે, આ બધું શાશ્વત હોઈ શકે, એના માટે તમે પ્રયત્નશીલ બનો. કોઈને લીથાર્જી પૂજ્ય ભાઈ બનાવવા માંગતા નથી, પરંતુ શાશ્વત સુખ, શાશ્વત આનંદ, આ બધું તો એમની કૃપા શક્તિથી જ મળી શકે. માનવ પરિશ્રમ સીમિત, કૃપા અસીમ, અસીમ નિસીમની કૃપા પણ અસીમ હોય, નિસીમ જ હોય. અજાણપણે સૌ કોઈનું પૂર્ણત્વ તરફ જ પ્રયાણ છે, જાણતું નથી, પણ પ્રયાણ તો પૂર્ણત્વ તરફનું જ છે, અને એ મળશે ત્યારે જ સાચું સુખ મળવાનું છે, એ વિના સાચું સુખ મળવાનું નથી. એ મર્યાદિત માનવ પ્રયત્ન અને અમર્યાદ સત્તાની અમર્યાદ કૃપા જ્યારે બંને ભેગા થાય છે ને, ત્યારે જ પૂર્ણત્વ તરફ જે પ્રયાણ છે એ પૂર્ણત્વ મળે છે. અને એ મળે છે ત્યારે જ સાચું સુખ મળે છે, પૂર્ણત્વ વિના સાચું સુખ નથી. અક્ષય સુખ ત્યારે જ મળે છે, કારણ યો વૈ ભૂમા તત્ સુખમ. પ્રેરણા નંબર 254. સુદ્રઢ શ્રદ્ધા રાખો, સંકલ્પ કરો, એવો દિવસ આવશે જ્યારે સ્વર્ગ પૃથ્વીને ચૂમશે, એમાં વૃંદાવનને પાવન સુરભી હશે, દેવાલયના ઘંટારવમાં શ્યામની બંસી હશે, વેલા પરોઢના પવનની નંદિત લહેરીઓ વહેશે, સૌર કિરણોનો વાસંતી પ્રભાવ, સર્વત્ર પાવિત્ર્યનો પ્રસાર, નિર્મળ નદીઓના નીર વહેતા હશે, ચો તરફ પ્રભુ નામનો ઘોષ હશે, માનવ પ્રસન્નતાની ટોચે હશે, નીલા વૃક્ષો હર્ષમાં ઝૂલતા હશે. આ ભાવાત્મક ઉક્તિ છે. સદવિચારો નષ્ટ થતા નથી, સાકાર ઉચિત સમયે થશે જ, એમાં પ્રભુ પૂર્ણપણે સભર છે. અવનેનું મંગલ પ્રભાત. આ પ્રેરણામાં પૂજ્યભાઈ પોઝિટિવ વિચારો અને એના આંદોલનની વાત કરે છે, વાઇબ્રેશન્સ. આપણે શ્રદ્ધા રાખીએ, સુદ્રઢ શ્રદ્ધા, શ્રદ્ધાનું દ્રઢીકરણ, સંકલ્પ, એક ગજબનો સંકલ્પ, એક દિવસ એવો આવશે જ્યારે સ્વર્ગ પૃથ્વીને ચૂમશે, સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવશે. એમાં શું હશે? એવું શું હશે કે સ્વર્ગ પૃથ્વી પર આવશે? આપણા પોઝિટિવ આઈડિયાઝ એક વખત નક્કર સ્વરૂપ લેશે. સદવિચારો નષ્ટ થતા નથી. એનો સમય આવે એ સાકાર જરૂર થાય છે. માટે તો પૂજ્યભાઈ આપણને કહે છે, નેગેટિવિટીમાંથી બહાર આવો, કમ્પેરિઝન કોમ્પિટિશન્સમાંથી બહાર આવો, સદવિચારો રાખો જે તમારું ઉર્ધ્વીકરણ કરશે, સદકાર્યો કરો જેને કારણે સામાનું પણ ઉર્ધ્વીકરણ થશે, સત્સંગ કરો જેને કારણે વાઇબ્રેશન્સ ફેલાશે, સંકીર્તન કરો જેને કારણે ભગવદ નામનો જય ઘોષ થશે, આકાશમાં એના પડઘા પડશે, ધરતીનું રૂપ બદલાઈ જશે. એકી સાથે જો બધા સદવિચારો મૂકીશું તો નેગેટિવિટી ક્યાં જતી રહેશે ખબર પણ નહીં પડે. એકબીજાના કલ્યાણની ભાવના હોય, સર્વે સુખીના ભવંતુ, સર્વે ભવંતુ નિરામયઃ, બધા સુખી થાય, બધા આનંદિત રહે, બધા તંદુરસ્ત રહે, આ તો આપણા વેદ વેદાંત અને ઉપનિષદ બધાએ કહ્યું છે. બધાના સુખની કામના કરે છે, બધાના આનંદની કામના કરે છે. અહીંયા જ્યારે બધા આવે છે ને, સર્વ શબ્દ આવે છે ને, ત્યારે મારું અને તારું બંને અહીંયા બંધ થઈ જાય છે, સર્વ કોઈ આવી જાય છે. પહેલી તકલીફ તારું અને મારું માંથી જ શરૂ થાય છે. જ્યારે તારું અને મારું જાય છે ને, ત્યારે આપણું બની જાય છે. અને એ વિચારો અને એ ઉક્તિઓ સર્વ કોઈને લાગુ પડે છે, સર્વ કોઈનું કલ્યાણ થાય છે, સર્વ કોઈનું ઉર્ધ્વીકરણ થાય છે. દરેકમાં પ્રભુ રહેલો છે, દરેકના મનની અંદર, દિલની અંદર, ચિત્તની અંદર, જ્યાં પણ જુઓ પ્રભુનું દર્શન થાય છે. પછી માનવ હોય, વનસ્પતિ સૃષ્ટિ હોય કે અન્ય કોઈ પણ, દરેક જગ્યાએ જ્યારે પ્રભુને જોતા શીખો ને, ત્યારે સ્વર્ગ પૃથ્વી પર આવે છે. આવા સમયે એમાં વૃંદાવનની પાવન સુરભી આવે છે. જ્યારે બધું જ આપણું બની જાય છે, ભગવાન આપણો છે, બધું જ આપણું છે, દ્રષ્ટિમાં ભગવાન છે, સૃષ્ટિમાં ભગવાન છે, ચિત્તમાં ભગવાન છે, ચિંતનમાં ભગવાન છે, વિચારોમાં ભગવાન છે, કાર્યોમાં ભગવાન છે, ભગવાનના નામનું અંજન આંખમાં અંજાય ગયું છે, દરેક જગ્યાએ પ્રભુના જ દર્શન થાય છે. અને જે ફૂલોની સુરભિ આવી રહી છે એ વૃંદાવનની પાવન સુરભિ જ બની જાય ને. દેવાલયમાં જે સવાર સવારમાં અર્લી મોર્નિંગની અંદર ઘંટારવ થાય છે, એ ઘંટારવના અવાજમાંથી એટલો મીઠો અવાજ બહાર આવશે, જાણે શ્યામની બંસી વાગી રહી છે. વેલા પરોઢના પવનને લહેરખીઓ નંદિત કરશે, આનંદિત કરશે, પ્રસન્ન ચિત્ત કરશે. સૌર કિરણોનો વાસંતી પ્રભાવ સવાર સવારમાં પ્રાચી દિશામાંથી અરુણ રથ આવે છે, સ્વર્ણિમ કિરણો ફેલાય છે, સૌર કિરણો, એની તરો તાજા તાજગી ફૂલો પર પડે છે, વૃક્ષો પર પડે છે, પક્ષીઓ પર પડે છે, માનવ સૃષ્ટિ પર પડે છે, પશુ પક્ષીઓ તરો તાજા થાય છે, એક નવી ચેતનાનો ઉભાર આવે છે. નવો ઉલ્લાસ આવે છે. ચારે બાજુ જાણે વસંત ખીલી ઉઠી છે, વાસંતી પ્રભાવ વર્તાય છે, સર્વત્ર પાવિત્ર્યનો પ્રસાર થાય છે. પાવિત્ર્યના સ્પંદનો, વાઇબ્રેશન્સ જાગૃત થાય છે, એ ફેલાય છે અને દરેક જગ્યાએ પવિત્રતાનો પ્રસાર થાય છે. નિર્મળ નદીઓના નીર વહેતા રહેશે, નદીઓ નિર્મળ બની જશે, એમાં ક્યાંય મલિનતા નહીં હોય. આટલી પવિત્રતા હોય, વૃંદાવનની બંસી હોય, ચિત્ત અમલાન હોય, મનમાં ભગવાન કૃષ્ણ કે રમાનાથ હોય, એમનું જ ભજન અને ગુંજન થતું હોય, જો તરફ પ્રભુના નામનો ઘોષ હોય, માનવ આવા સમયે પ્રસન્નતાની ટોચે હશે. ઉદાસીનતા, દુઃખ, અવસાદ બધું જ ભૂલાઈ જશે, તારું મારું જતું રહેશે, કોમ્પિટિશન જશે, ક્રોધ જશે, ઈગો જશે, જેલસી જશે, આ બધું જાય. એટલે એની સામે જ આપોઆપ ઉદારતા, પ્રસન્નતા, પ્રેમ, ભક્તિ, સમર્પણ, સદ વિચારો અને સદ આકૃતિઓ એની સામે ઉત્પન્ન થશે. માનવ પ્રસન્નતાની ટોચે હશે. જેવો વિચાર એવો જ આચાર, અને જેવો આચાર એવું જગત બની જશે. નીલા વૃક્ષો હર્ષમાં ઝૂલતા હશે. કેટલું પવિત્રીકરણ હશે કે હવાને અંદર પણ પવિત્રતા, અને એ પવિત્રતાને પવિત્રતાથી સ્પંદિત થયેલી હવા જ્યારે વૃક્ષોને સ્પર્શે, ત્યારે વૃક્ષો પણ હર્ષથી, ઉલ્લાસથી, પ્રસન્નતાથી આનંદિત થઈને ઝૂલતા હશે, ઝૂમતા હશે. આ એક ભાવાત્મક ઉક્તિ છે. અંદરથી જે ભાવ આવે છે, પ્રેમ આવે છે, આનંદ આવે છે, એના કારણે જ આ ઉક્તિ બહાર આવે છે. આ સદ વિચારો છે એ વાતાવરણમાં મૂકીએ ને, એ ક્યારેય નષ્ટ નથી થતા, એ સાકાર ઉચિત સમયે ચોક્કસ થશે જ, કારણ કે આમાં પ્રભુ સંપૂર્ણપણે સભર છે, સંપૂર્ણપણે પ્રભુ જ છે, એ સિવાય કંઈ જ નથી. જ્યારે દરેક જગ્યાએ પ્રભુનું સ્મરણ થશે, ચિંતન થશે, મનન થશે, સત્સંગ થશે, સંવાદ થશે, સાક્ષાત્કાર થશે, પૂર્ણતા દરેક જગ્યાએ સભર બનીને ઓવરફ્લો થઈ જશે. આજ છે અવનીનું મંગલ પ્રભાત, પૃથ્વીનું મંગલ પ્રભાત, ધરતીનું મંગલ પ્રભાત, જ્યાં માનવ, પશુ પક્ષી, વનસ્પતિ સૃષ્ટિ, સરીસૃપ, જળ સ્વરૂપ બધા જ આનંદિત હશે. આનંદની લહેરો વહેતી હશે, વાઇબ્રેશન્સ ચારે બાજુ ફેલાતા હશે, સર્વ કોઈ પ્રસન્ન ચિત્ત હશે, આનંદિત હશે, ઉર્મિલ હશે. આ બધા વાઇબ્રેશન્સ અવનીના મંગલ પ્રભાત તરફ દોરી જાય છે, અને થશે જ, સંપૂર્ણપણે ચોક્કસ થશે, ઉચિત સમયે સાકાર થશે, કારણ કે આ તો સદ વિચારોનો પ્રભાવ છે, પ્રેમનો પ્રભાવ છે, પરમાત્માનો પ્રભાવ છે, પરાત્પરનો પ્રભાવ છે, પરમ સત્તાનો પ્રભાવ છે, એ અવશ્યમ ભાવે સાકાર થઈને જ રહેશે. એમની કૃપાનો સવાલ છે. પ્રેરણા નંબર 255. પરોઢમાં સફેદ હસ્તી વાદળીઓ કતારમાં એક પછી એક પસાર થાય છે, ક્ષિતિજની તદ્દન નિકટમાં ઉલ્લાસ, ઉન્માદ, આનંદમાં મત છે. સોનલવર્ણી ઉષાના હાર્દિક વધામણા ઘેરા અંધકાર પછીની અવસ્થા ધૂપ છાંવ વાળે સાપેક્ષ સ્થિતિ, આછા ઉલ્લાસની ચમક આપણને અનંત આનંદના ઉદધિ તરફ ખેંચે, આપણું શાશ્વત નિકેતન, આપણું સુંદર નિવાસસ્થાન આનંદધામ નિત્ય નિકેતન, જ્યાં પરમ મુક્ત પૂજ્ય ભાઈ આ પ્રેરણામાં આપણને સ્વર્ણિમ પ્રભાતમાં લઈ જાય છે. ઘેરા અંધકાર પછીનું પ્રભાત એકદમ અંધકાર જેને અનુભવ્યો હોય એ ચાર વાગ્યા પછીનો એટલો ઘેરો અંધકાર લાગે કે ક્યારેય પ્રકાશ આવવાનો જ નથી. એકદમ અંધકાર ઘેરો બને ત્યારે સમજી લેવું પ્રકાશ નજીકમાં છે, પરોઢ નજીકમાં છે. રાત્રિ વીતી અંધકાર હવે ખૂબ થોડા સમયમાં જ વિલીન થશે, પરોઢ થશે. આટલું વિચારતા હતા ત્યાં તો પરોઢ થયો, સ્વર્ણિમ પ્રભાત આવ્યો. સફેદ હસ્તી રમતી કૂદતી વાદળીઓ કતારમાં એક લાઈનમાં જાણે એક પછી એક પસાર થાય છે. ક્યાં સામે ક્ષિતિજની તદ્દન નિકટમાં, જ્યાં ક્ષિતિજ ધરતી અને આકાશની બોર્ડર જે આપણે કલ્પી લીધી છે એની તદ્દન નિકટની અંદર આ વાદળીઓ સફેદ હલકી ફૂલકી એક પછી એક જાણે ઉલ્લાસમાં મત, એક ગજબનો ઉલ્લાસ છે, ઉન્માદ છે, આનંદમાં મત છે, પ્રમત છે, આનંદિત છે, ઉલ્લસિત છે, હુલ્લસિત છે, પ્રસન્નચિત્ત છે એવી વાદળીઓ પસાર થાય છે. સોનલવર્ણી ઉષાના હાર્દિક વધામણા, સોનલવર્ણી ઉષા આવી રહી છે, હાર્દિક દિલથી એના વધામણા. પ્રાચી દિશામાં સ્વર્ણિમ કિરણો આવવાની શરૂઆત થાય છે. ઉષાની પાપા પગલી પડે છે, ક્ષિતિજ બોર્ડર પ્રાચી દિશા, સ્વર્ણિમ રેશમીઓ પ્રસ્ફુટિત થાય છે, ઉષાનું આગમન થાય છે. ઘેરા અંધકાર પછીની આ અવસ્થા છે, હળવે હળવે ઉષાના ગુલાબી રંગ આકાશમાં દ્રષ્ટિગોચર થાય છે, આંખને અને હૃદયને શાત આપે છે. ધૂપ છાંવ વાળી સાપેક્ષ સ્થિતિ, ધૂપ અને છાંવ, અંધકાર ગયો છે, અજવાળું આવી રહ્યું છે, ઉષાનું આગમન છે. થોડું અંધારું છે, થોડો પ્રકાશ છે. ધૂપ છાંવની સાપેક્ષ સ્થિતિ આ સમયે સર્જાય છે. ઘેરા અંધકાર પછી ઉષાના આગમને આછા ઉલ્લાસની ચમક આવે છે. ઘેરા અંધકારમાં ડૂબ્યા હતા, ઘોર અંધકારમાં ડૂબ્યા હતા. પ્રભાત આવશે, હા આવ્યું, આછા ઉલ્લાસની ચમક દેખાય છે, આનંદની ચમક દેખાય છે, ઉલ્લાસ છે, પ્રકાશ છે, આનંદ છે, આપણને અનંત આનંદના ઉદધી તરફ ખેંચે. આમાં એક આપણું ખેંચાણ છે કે આ આનંદ આવ્યો, પ્રકાશ આવ્યો, ઉલ્લાસ આવ્યો, આપણે ઉલ્લસિત થયા, ઉલ્લસિત થયા, આનંદિત થયા. આ આનંદના ઉદધી તરફ, જ્યાં આનંદનો મહાસાગર હિલોડા લે છે, એ તરફ આપણને ખેંચે છે, ત્યાં ખેંચાણ થાય છે. આજ આપણું શાશ્વત નિકેતન, આજ આપણું શાશ્વત રહેઠાણ છે, આપણું ઘર છે, આપણું સુંદર નિવાસ સ્થાન છે, જે આનંદ ધામ છે, શાશ્વત આનંદ છે, નિત્ય નિકેતન છે, જે શાશ્વત સદન છે, જ્યાં પરમ મુક્તિ છે, શાશ્વત આનંદ છે, પરમ શાંતિ છે, પ્રશાંતિ છે. એ તરફ આપણે ખેંચાઈએ છીએ, એ ઉલ્લાસ તરફ, એ આનંદ તરફ, એ શાશ્વત સદન તરફ, નિકેતન તરફ, સુંદર નિવાસ સ્થાન તરફ, જ્યાં શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ એટલે પ્રશાંતિ, મુક્ત, હે એકદમ મુક્ત, બધાથી પર, અલગ જ વાતાવરણ, લાઇટ વેઇટ, લાઇટ વેઇટ એટલે મુક્ત ઉદયન. આ ઉડયન આપણને ટાઈમ અને સ્પેસ થી પર કરી દે છે, પાર્થિવ જગતમાંથી ઉચકીને અપાર થયું જગતની અંદર પદાર્પણ થયા પછીનો અનુભવ છે.